તારીખ 10/4/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 88.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક 7મો અધિકાર, વિનાભાસી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ. મિથ્યા દ્રષ્ટિ જીવ શાસ્ત્ર અભ્યાસ કરે છે તો પણ ભાવ વાસનના અભાવને લીધે તેની તત્વશ્રદ્ધાની ભૂલ રહે છે. એમાં જીવ અને અજીવ તત્વની ભૂલ કઈ, આશ્રવ તત્વના શ્રદ્ધાનમાં કયા પ્રકારે ભૂલ છે એનું વર્ણન ચાલે છે. એમાં બંધના કારણને પણ એ ઉપાદી જાણે છે, આપને તો હે જાણે છે, પુણ્યને જાણે અજાણે ઉપાદે માને છે. આગળ વિશેષ કહે છે, વળી મિથ્યાત્વ પાનું 230 બીજા પેરેગ્રાફ છે. વળી મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ એ આશ્રવના ભેદ છે. આ તત્વાર સૂત્રનું પ્રસિદ્ધ સૂત્ર છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ બંધ હેતવ, આ સૂત્ર છે. કષાયને પ્રમાદમાં પણ લઈ જવાય છે, એટલે અહીં ચાર વાત લીધી છે. એ આશ્રવના ભેદ છે, તેને બાહ્ય રૂપથી તો માને, એટલે શાસ્ત્ર કહે છે માટે તો માને. બાહ્ય રૂપથી માને એમ કહો કે ઓઘે ઓઘે માને છે એમ કહો, પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ઓળખે નહીં. પરિચય નહીં હોવાને લીધે, ભાવોનો પરિચય નહીં હોવાને લીધે એની જાતને ઓળખતા નથી. એમાં મિથ્યાત્મની જાતિ શું, વિરતિની જાતિ શું, કષાયની જાતિ શું, યોગની જાતિ શું, અથવા ચારેમાં એક સામાન્ય વિભાવ જાતિ શું, એમ પણ ભલે બીજા ભેદ ન આવડે તો પણ સ્વભાવની અપેક્ષાએ વિભાવ અને વિભાવની અપેક્ષાએ સ્વભાવ સામે સામા છે. એ બંનેનો જાતિભેદ ન જાણે તો વિભાવને ઉપાધિ માન્યા વિના રહે
નહીં.
રાગને રાગ જાણે છે, પણ રાગની જાતિને નથી જાણતો. જાતિ શબ્દ વાપરો ને કેવી રીતે, કે કોઈ ધ્યાનમાં બેસે અને ઘણો રાગ મંદ થઈ જાય, ઘણો રાગ મંદ થવાથી એકદમ ઉલ્લાસિત પરિણામ થઈ જાય, રોમાંચ થઈ જાય અને જાણે આનંદ આવી ગયો એમ માને, પણ એ રાગની જાતિ છે એમ કહે છે. રાગ અને રાગની જાતિ એમ બે ભેદ પાડ્યા, જોયું. વિભાવ અને વિભાવની જાતિ, એની જાત એટલે એનો સ્વભાવ સમજાવવો જોઈએ. જ્ઞાનથી આત્માનો સ્વભાવ અને વિભાવ જાતિ, વિભાવથી વિભાવ જાતિ, વિભાવનો સ્વભાવ એ વિભાવ જાતિ એ ઓળખાવો જોઈએ. અને પોતાના પરિણામમાં પ્રગટ છે ત્યારે એને ઓળખતા આવડવો જોઈએ. જાતિને ઓળખે
નહીં,
હા, અવલોકનથી શું થાય છે કે એના અનુભવનો પરિચય થાય છે, અને અનુભવનો પરિચય વધતા ઓળખાણ થાય છે. કેમ કે ઓળખાણ થવાની એક જ રીત છે, પરિચય કરો તો ઓળખાણ થાય, વગર પરિચય કોઈની ઓળખાણ ન થાય. કોઈ વ્યક્તિ હોય કે કોઈ ચીજ વસ્તુ હોય, એની ઓળખ ને પરખ ક્યારે આવે કે પરિચય કરે ત્યારે. પરિચય કરવાનું સાધન શું, કે એના સમીપે વસવું, જો જ્ઞાન એને અવલોકે બરાબર સમીપતાથી અવલોકે એટલે એનો અનુભવ શું થાય છે અવલોકે, તો કેટલાક અવલોકનના કાળ પછી અવલોકન અમુક કાળ ચાલ્યા પછી એની જાતિની ઓળખાણ આવે છે. પ્રથમ પહેલી વાર ન આવે એ બનવા જોગ છે, પણ વિશેષ પરિચય કરતા એની જાતિની ઓળખાણ થાય છે. એમાંથી ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય છે, કેમ કે જીવનો સ્વભાવ પોતાથી વિરુદ્ધ ભાવમાં રહેવાનો નથી, કેમ કે એમાં દુઃખ ને મલિનતા છે અને પોતાથી વિરુદ્ધ જાતિ છે. એમાંથી એનો નિષેધ ઉભો થાય છે, સ્વભાવનો વિધિ આદર ઉત્પન્ન થાય છે અને વિભાવનો નિષેધ થાય છે. એ ભેદ જ્ઞાન છે. એટલે અવલોકનમાંથી ભેદ જ્ઞાન શરૂ થાય. કોઈને પોતાના પરિણામનું અવલોકન ન હોય ને ભેદ જ્ઞાન સીધું થાય એવું તો બને નહીં. યોગનું પરિસ્પંદન છે, પોતાની જે ચંચળતા છે મનની વચનની કાયાની જે ચંચળતા છે એ પણ પોતાના અવલોકનથી ખ્યાલમાં આવે છે કેટલી ચંચળતા છે. શું એ વિષય જ્યાં અવલોકનનો છે ત્યાં તેને અવલોકનથી સમજવો એ વધારે યોગ્ય છે. શ્રવણથી સમજવો એ યોગ્ય નથી અથવા પર્યાપ્ત નથી, પણ અવલોકનનો વિષય અવલોકનથી સમજવો એ જ યોગ્ય છે. તો જ એની યથાર્થ સમજણ થાય અથવા ભાવ ભાસે, નહીંતર ભાવ ન ભાસે. શ્રવણથી વાંચનથી ભાવ ન ભાસે, પણ અવલોકન કરે પ્રયોગ કરે તો ભાવ ભાસે. ને ભાવ ભાસે તો સાચું શ્રદ્ધા થાય, સાચું શ્રદ્ધાન થાય. ભાવ ન ભાસે તો સાચું શ્રદ્ધાન ન થાય કોઈ દિવસ. ત્યાં અન્ય દેવાદિકના સેવન રૂપ ગ્રહિત મિથ્યાત્મને તો મિથ્યાત્વ જાણે. શું કુદેવને કે અન્ય વિતરાગ દેવ સિવાયના દેવગુરુ શાસ્ત્રના સેવનને ગ્રહિત મિથ્યાત્વ તો મિથ્યાત્વ જાણે છે, પણ અનાદિ અગ્રહિત મિથ્યાત્વ છે તેને ન ઓળખે. પોતાના પરિણામમાં જે અગ્રહિત મિથ્યાત્વ છે એને ન ઓળખે. કુદેવ બીજા દેવને માને તો ગ્રહિત મિથ્યાત થાય, મિથ્યાત છે બરાબર ઓળખે, કેમ કે પોતે પણ ન જતો હોય, પોતે પણ ન સેવન કરતો હોય. પણ અગ્રહિત મિથ્યાતનું શું એને ઓળખે નહીં, પોતાના જ પરિણામને ન ઓળખે. હા, સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે, વિતરાગ તરીકે માનીએ, મહાવીર ભગવાનને મહાવીર ભગવાન તરીકે માનીએ, તો ગ્રહિત મિથ્યાત્વ થાય કે અગ્રહિત મિથ્યાત્વ થાય, ઠીક શું થાય? આ સ્થાનકવાસી માને છે, દેરાવાસી માને છે, મારે છે કે નથી માનતા, હે તો શું ગણશો એને, હે એમ છે. એમાં વિકૃતિ જાણે, વિકૃતિ કરે તો ગ્રહિત મિથ્યાત્વ, જેવા છે એવા સમજીને જાણે છતાં એનું સ્વરૂપની ઓળખાણ ન થાય તો અગ્રહિત મિથ્યાત્વ. પણ મિથ્યાત્વની જાતિ તો એક જ છે, ગ્રહિત ને અગ્રહિત મિથ્યાતના ભેદ છે, પણ જાતિ અપેક્ષા એ નથી, તારતમ્ય અપેક્ષા એ ભેદ છે. ત્યાં અન્ય દેવાદિકના સેવન રૂપ ગ્રહિત મિથ્યાને તો મિથ્યાત્વ જાણે એમ કેમ લીધું અહીંયા, કે અહીંયા દિગંબર સંપ્રદાય વાળાને વાત કરવી છે. સીતાંબર ધુંડક મતની વાત આગલા પ્રકરણમાં કરી ગયા, અહીં તો હવે જે દિગંબર સંપ્રદાયમાં છે સાચા દેવગુરુ શાસ્ત્રને સેવે છે છતાં મિથ્યા દ્રષ્ટિ રહે છે એની ચર્ચા ચાલે છે. પણ અનાદિ અગ્રહિત મિથ્યાત્વ છે તેને ન ઓળખે. બાહ્ય ત્રોસ સ્થાવરની હિંસાને અથવા ઇન્દ્રિય મનના વિષયોમાં પ્રવૃત્તિને અવિરતિ માને. શું બહારમાં ત્રસ સ્થાવરની હિંસા થાય એવી રીતે આહાર પાણી હોય, શું પાંચ ઇન્દ્રિયને મનના વિષયમાં પ્રવૃત્તિ હોય કોઈ પણ જાતના વ્રત વગર, શું એને અવિરતિ માને. પણ હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે, હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે, સ્વરૂપમાં રહેતો નથી. તથા વિષય સેવનમાં અભિલાષા મૂળ છે. જો કેવું સૂક્ષ્મ અવલોકન છે પંડિતજીનું, શું કહે છે ફરીને કે હિંસામાં તો પ્રમાદ પરિણતિ મૂળ છે. પ્રમાદ એટલે આ ઊંઘી જાય પ્રમાદ નહીં, શું સ્વરૂપની સાવધાની નથી એ પ્રમાદ છે. અને વિશેષ સેવનમાં અભિલાષા મૂળ છે, સુખની અભિલાષા છે, તેને અવલોકે નહીં. જો શું શબ્દ લીધો છે, તેને અવલોકે નહીં. આવે છે તો બધું લખાણમાં ધ્યાન ન જાય કેમ, કે પોતાનું પ્રયોજન લક્ષમાં નથી માટે ધ્યાન જાતું નથી. શાસ્ત્ર તો વાંચી જાય, સાંભળી જાય, પણ અહીંયા મારું પ્રયોજન છે એમ ખ્યાલમાં ન આવે તો એનું ધ્યાન જાય નહીં. વિશેષ જીવનમાં અભિલાષા મૂળ છે એટલે સુખની અભિલાષા છે, તેને તો અવલોકે નહીં કે મને સુખની અભિલાષા ક્યાં છે, મારી સાવધાની ક્યાં છે, કયા ઉદયમાં હું સાવધાન થઈને વર્તું છું એ મારો પ્રમાદ છે, ક્યાં મને સુખબુદ્ધિ છે, રસ પડે છે એ અભિલાષા છે, એને તો અવલોકે નહીં એટલે એ પરિણામને તો જોવે નહીં. અને બહારમાં ક્રોધાગતિ કરવો તેને કસાય જાણે, ગુસ્સો કરે એને કસાય જાણે, પણ સુખબુદ્ધિને કસાય ન જાણે. સુખનો જે અભિપ્રાય છે એને લઈને રસ પડે છે પંચેન્દ્રિયના વિષયમાં ઉદય કાળે, એને ખબર પડતી નથી. માત્ર ક્રોધાદિને કસાય જાણે, પણ અભિપ્રાયમાં જે રાગ દ્વેષ રહેલા છે, જો અભિપ્રાય શબ્દ લીધો પાછો, અભિપ્રાયમાં જે રાગ દ્વેષ રહેલા છે તેને ઓળખતો નથી. આ પદાર્થ સારો છે, આ મને ગમે છે, આ મને અણગમતો છે, શું એ પહેલેથી અભિપ્રાય નિર્ણય કરી રાખ્યો છે એને તો ઓળખતો નથી, મૂળ વસ્તુને પકડતો નથી. ક્રોધ કરે ત્યારે એમ કે ક્રોધ ન થવો જોઈએ, શાંતિ રાખવી જોઈએ, પણ ક્યાંથી રહેવાની હતી? અભિપ્રાયમાં તો આ ઠીક છે ને આ અઠીક છે, આ બરાબર નથી ને આ બરાબર છે એ પડ્યું છે, એને રાગ દ્વેષ થયા વિના રહે જ નહીં. દુકાને જાય ત્યાં બધું વિચારે છે કે નથી વિચારતો, કારખાને જાય ત્યાં વિચારે કે ન વિચારે. હે, તો જ્યાં દેહાર્થ નું પ્રયોજન છે ત્યાં તો બધી લપ કરે છે. હે, તાવડી લેવા જાય તો ટકોરો માર્યા વગર લેતો નથી, ત્યાં છેતરાવું નથી. અને અહીંયા ઓગે ઓગે જય નારાયણ કરીને વિયો આવે માથું ફોડીને, માથું નમાવે ફોડ્યું કહેવાય ને, બીજું શું કહેવાય, એવું ચાલે? ધર્મને સસ્તો બનાવી નાખ્યો. એક રૂપિયાની તાવડી મળે એટલી કિંમત નથી, ત્યાં પરીક્ષા કરવી છે ને અહીંયા પરીક્ષા નથી કરવી. એક રૂપિયા તાબડી કરતા સસ્તો છે ધર્મ. ઠીક, અચ્છા વાણિયા કહેવાય બુદ્ધિશાળી, બુદ્ધિ ગીરવે મૂકી છે કે શું કર્યું છે. હે, હા કહેવાય વિતરાગ દેવ કોઈને લાભ કરતા જ નથી, અને લાભ કરે તો એને વિતરાગ દેવ કહેવાય નહીં. અને બીજાને દેવ નુકસાન કે લાભ કરે એ વસ્તુના સ્વરૂપમાં નથી, એ વસ્તુના સ્વરૂપમાં છે જ નહીં. એ ગ્રહિત મિથ્યાત્વ સહિતના રાગદ્વેષ કહેવાય. રાગદ્વેષ કહેવાય એટલું જ નહીં, ગ્રહિત મિથ્યાત્વ સહિતના રાગદ્વેષ કહેવાય. શું એમ છે? કોઈ ન કરી શકે, કોઈ કોઈનું કઈ કરી જ ન શકે. વસ્તુ સ્થિતિ એમ છે કે કોઈ કોઈનું કઈ કરી જ ન શકે. બહુ વિચિત્ર પ્રશ્ન આવ્યો હતો મથુરામાં. હરિભાઈની સાથે નથી એટલે બુઢા સરખા આવતા હતા. કે મને એક દેવ સાધ્ય છે મણિભદ્ર, સમ્યક દ્રષ્ટિ દેવ છે કે, અને કોઈ અન્ય મતમાં ન ચાલ્યા જાય. કેમ કે અન્ય મતમાં આવા ચમત્કાર છે અને જૈન મતમાં આવા ચમત્કાર તો છે, એ તો એક વિદ્યા છે કે. હવે જો હું એને હું એ બાજુ કાંઈ ન કરું તો એ અન્ય મતમાં જવાના છે, એટલે અન્ય મતને રોકવા માટે કરું છું કે ઠીક. તો મારે એવું કરવું કે ન કરવું? ઠીક, કેવો પ્રશ્ન આવ્યો હતો? ઠીક છે, સમ્યક દ્રષ્ટિ દેવ કે મારે સીધો વાતચીતનો પ્રસંગ છે કે શું? હા, અને હું એમ કહું કે આમ કરો એટલે એ થઈ જાય છે કે. એનો પુણ્યયોગ હોય છે, અને પુણ્યયોગ ન હોય તો મને ખબર કહી દે છે કે એને હમણાં પુણ્યયોગ નથી. શું? તો એને આટલી મુદત નાખો, એને હમણાં પુણ્યયોગ નથી તો આટલા વખત પછી થશે એમ એને કરો, ને ત્યાં સુધી એને અરિયંતના જાપ કે ફલાણું કે એવું બધું ચડાવો કે શું? તો એમ કરું છું કે ઠીક. પણ સંયોગથી સુખ ને સંયોગથી દુઃખી તો ઉભું રહ્યું કે ન રહ્યું? પ્રતિકૂળ સંયોગથી દુઃખ ને અનુકૂળ સંયોગથી સુખ, એ માન્યતા દ્રઢ થાય કે ન થાય? એ કરું છું કે એ કરું છું બે કરું છું કે જો કોઈ જેને ખબર પડે કે આ કંઈક જાણે છે, એની પાસે કંઈક છે વિદ્યા, આવે છે તો હું એને આપણા દેવગુરુ શાસ્ત્રમાં મોકલું છું કે ઓલાને ખુદીમાં જતા રોકું છું કે. વિચિત્ર પ્રશ્ન હતો. હે, આગ્રામાં, આગ્રાના છે. અધ્યાત્મ ઋતુ તો સારો સાંભળવા આવતા હતા, બહુ ગમે છે મને. અધ્યાત્મનો વિષય લ્યો છે, મને બહુ ગમે છે. શું બહુ ગમે છે એટલે ઘણો એમ, સામાન્ય એમ અમુક શું કરતા વિશેષ ભાવ બતાવ. કંઈક કંઈક પ્રકાર હોય છે. ઠીક ઠીક ચર્ચા ચાલે છે પછી. એક સારું માર્ગદર્શન મને મળી ગયું કે મિત્ર ક્યાંક આમાં ભૂલ થવાની શક્યતાઓ ઘણી છે કે.
જો માણસ સાચા રસ્તે આગળ ન વધે તો વિકૃતિ માં આવ્યા વગર રહે જ નહીં. શું શું કામ છે મણિભદ્ર નું? આત્માનું કામ છે કે મણિભદ્ર નું કામ છે? કામ આત્માનું છે, આત્માના સુખ નું છે કે મણિભદ્ર નું કામ છે? અને જો એ મણિભદ્ર સમ્યક દ્રષ્ટિ હોય તો એની પાસેથી સમ્યક દર્શન પામો ને આ લફું કરવા કરો છો? તમારો મણિભદ્ર સમ્યક દ્રષ્ટિ છે તમારી પાસે, તો એની પાસેથી સમ્યક દર્શન લઈ લ્યો ને, બીજું શું કરવા લ્યો છો? એ તમને આપવા માગે છે તો સમ્યક દર્શન લ્યો, ધર્મ લ્યો. ચર્ચા તો ઘણી થઈ. ના ના, એ બધી કલ્પના છે, કોઈ આવા દેવ નથી ને કાંઈ નથી, આ બધું ઊભું કરેલું છે. દેવા દેવા કાંઈ અત્યારે શાસનની ઘણી હાનિ થઈ છે, કેમ એ દેવ કાંઈ કરતા નથી? અને દિન પ્રતિદિન હાનિ થતી જ જાય છે, કેમ કાંઈ કરતા નથી? હે, કાંઈ નથી વાતમાં, કાંઈ માલ નથી.
ના,
એ તો જો એ કઈ કરતા હોય તો કર્મ કર્યા ભોગવવાની કર્મ ની વ્યવસ્થા નું શું થાય? ઈ સીધું લેતા હતા, એમ કેતા હતા એનો ઉદય ન હોય તો કહી દે છે કે હમણાં એને ભોગવવું પડે એમ છે. નહીતર શું કરે? તો ઓલાને શું છે એ કે મારો પ્રયોજન એટલું છે કે બીજે જતા રોકવો, એને અન્ય મતમાં કુદેવમાં જતો રોકવો, એટલો જ મારું પ્રયોજન છે. એટલે હું એને પકડાવી રાખું છું. ઓગે ઓગે માને એમાં શું વળે? અન્ય મતમાં ન જાય અને દિગંબરમાં દિગંબરમાં રહીએ તો એમાં શું ઉકાળ્યું એને? અન્ય મતે જેવો જ છે. તો મિથ્યા દ્રષ્ટિ છે, જૈન મતી નથી. શું છે? મિથ્યા દ્રષ્ટિ છે તે જૈન મતી નથી. જૈન મતમાં જ નથી એ. બધા ભલે એને જૈન કે, જૈન કુળમાં જન્મ હોય ને બધા જૈન કે, જૈન અટક રાખે, જૈન લખે ફલાણા ફલાણા જૈન, ભગવાન ના પાડે છે કે ના ના તું જૈન નથી, તું અજૈન છો. જૈન નથી પણ અજૈન છો. પોતે જ જૈન નથી ત્યાં બીજાને ક્યાંથી જૈન બનાવે? પોતે જ જૈન નથી ત્યાં બીજાને. એક સ્થૂળ સંપ્રદાય બુદ્ધિ થી કામ કરે. આપણા આપણા વાળા બીજે ન જ આવવા જોઈએ. પણ આ ક્યાં દુકાન છે? આ કોઈ દુકાનદારી છે એને કે આપણો ઘરાક બીજે ન જવો? આ તો સમજણ નો માર્ગ છે. પાળે એનો ધર્મ, સમજે એનો ધર્મ. ગમે ત્યાંથી આવે ને, અહીંયા ક્યાં કીધું છે કે ભાઈ જૈન કુંડ વાળાને જ અહીંયા આવવા દઈશું? આ તો ગમે તે આવી શકે છે, કોઈ બી આવી શકે છે. ભગવાન ના સમુસરણ માં તો તિર્યંત ને પણ હિંસક પ્રાણીઓ આવીને બેસે છે. સર્પ આવીને બેસે, સિંહ વાઘ ચિત્તા નીચી શું બધા એકદમ ક્રોધી પ્રાણી હોય એ આવીને બેસે. નરક માંથી આવ્યો હોય ભગવાન ના સમુસરણ માં આવી શકે છે. ત્યાં નો એડમિશન નું બોર્ડ માર્યું નથી ફલાણા જ આવવું, એવું કઈ નથી. તથા બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે, પણ શક્તિભૂત યોગોને ન જાણે. શું યોગ શક્તિ છે ને આત્મામાં, યોગની શક્તિ છે એને લઈને જોડાણ છે. એ પ્રમાણે તે આશ્રોનું સ્વરૂપ અન્યથા જાણે છે. એ બધી સૂક્ષ્મ વાતોને બહુ નથી ચર્ચી, ટૂંકામાં લઈ લીધી છે. મિથ્યાત્વ કોને કહેવો, કષાય કોને કહેવો, અવિરતિ કોને કહેવો, યોગ કોને કહેવો, બહુ સંક્ષિપ્તમાં લીધું છે. વળી રાગ દ્વેષ મોહરૂપ જે આશ્રવભાવ છે તેનો તો નાશ કરવાની ચિંતા નથી. શું? રાગ દ્વેષ મોહરૂપ જે પ્રગટ આશ્રવ ભાવ છે તેનો તો નાશ કરવાની ચિંતા નથી, અને બાહ્ય ક્રિયા અથવા બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે. ક્રિયા બરાબર થવી જોઈએ. એમાં રાગ દ્વેષ મોહ કેટલો થયો, આકુળતા કેટલી થઈ એને, ઉપવાસ એટલે ઉપવાસ જ થવો જોઈએ. પછી નહીં ખાવું એટલે નહીં ખાવું. શું? અથવા એકાસણું, એક વખત ખાવું એટલે એક વખત ખાવું, પછી ભલે ત્રણ ગણું ખાઈએ આપણે, એક જ વખત ખાધું છે ને, બાહ્ય નિમિત્ત બરાબર છે ને, બીજી વખત ઉભા થઈને ખાધું નથી ને, એક આસને ખાધું છે ને, એક આસણું એટલે એક આસને, એક આસને, પણ એક આસને એટલું કે તું ઓછું ખા, ખાતો હોય એનાથી પણ ઓછું ખાય, એને બદલે ત્રણ ગણું ખાય. એટલે રાગ કેટલો કરે જોવે નહીં. શું? સવારનું ખાય, બપોરનું ખાય ને સાંજનું, ત્રણેયનું ખાઈ લે અને કહેવાય કે મેં એકાસન કર્યો. આ બધી સ્થૂળતા આવી જાય છે. હા, એ સમજાવી દે. એટલે એ પુણ્ય અભિલાષાથી કરે, પણ પછી ત્રણ ગણું ખાય તો પાપ કેટલું થાય એનું સમજાવે. ત્રણ ગણું ખીસ તો પાપ વધારે લાગશે પૂન કરતા. અને એના ફળની અભિલાષાથી પાછો મિથ્યા દ્રઢ થશે. એ બધું સમજાવવું જોઈએ ને. ખૂબ કર્યું કેમ ભાઈ, ખૂબ કર્યું છે. પછી એનું અહમ થાય, આટલા એકાસના કર્યા, આટલા ઉપવાસ કર્યા, આટલા ઉજવણા કર્યા, એમાં ક્યાં ડૂબી ગયો મિથ્યાત્મા એની ખબર ન રહે. બાહ્ય નિમિત્ત મટાડવાનો કે બાહ્ય નિમિત્ત ક્રિયાનો જો ઉદ્યમ રાખે છે, પણ એ મટવાથી કાંઈ આશરો મટતા નથી. જેટલા ભાવ રાગ દ્વેષના થશે એટલા આશરો વધી જશે, એમ કાંઈ કાંઈ મટશે નહીં. કારણ કે દ્રવિલિંગી મુનિ, હવે જો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આપ્યો, કારણ કે દ્રવિલિંગી મુનિ અન્ય દિવાદિકની સેવા કરતા નથી, હિંસા અને વિષયોમાં પ્રવર્તતા નથી, ક્રોધાદિ કરતા નથી. શું ઉપસર્ગ કરે તો ક્રોધાદિ ન કરે. હું ગુરુદેવ લેતા ને ચામડી ઉતરીને ખાર છાંટે, બળતરા થાય, જરાય ક્રોધ કરે નહીં. કેમ? હું જૈન મુનિ છું, મારાથી ક્રોધ કરાય જ નહીં. ઠીક, મારે તો ક્ષમા જ રાખવી જોઈએ, તો એને ધર્મ થતો નથી એમ કે છે. ક્રોધાદી કરતા નથી, બીજા તો આશ્ચર્યમાં ડૂબી જાય, હું પગમાં પડી જાય. આહા, શું ક્ષમાની મૂર્તિ છે, શું શાંતિની મૂર્તિ છે, આટલો આટલો ઉપસર્ગ કરે કાંઈ એને ક્રોધ આવતો નથી. શું ધર્મની પરીક્ષા એવી રીતે થતી નથી. ક્રોધાદી કરતા નથી, મન વચન કાયાને રોકે છે. ઠીક, મન વચન કાયાની પ્રવૃત્તિ સમિતિ પાળીને કરતા નથી, તો પણ તેને મિથ્યાત્વ આદિ ચારે આશ્રવો હોય છે. ઠીક, એને મિથ્યાત્વનો આશ્રવ છે, અવિરીતિનો આશ્રવ છે, પંચમહાવ્રત પાળે ને અવિરીતિનો આશ્રવ છે. લ્યો ઠીક, કષાયનો આશ્રવ છે, પ્રમાદનો આશ્રવ છે, ને યોગનો પણ આશ્રવ છે. પાંચે પાંચ આશ્રવ છે. એને બીજી જાતનો છે ધર્મ. ધર્મ છે એ બાહ્ય ક્રિયાથી ને બાહ્ય લક્ષણથી ઓળખાય એવો નથી. બીજું એ કાર્ય તેઓ કપટ વડે પણ કરતા નથી, દેખાવ કરવા માટે નથી કરતા, આડંબરથી નથી કરતા, આબરૂ મેળવવા નથી કરતા. જો કપટથી કરો તો તે ગ્રેવેક સુધી કેવી રીતે પહોંચે? બહુ સરસ દલીલ આપી છે. નવમી ગ્રેવેકે જાય છે એવું પુંજ છે તારે જાય છે. કપટ હોય તો એવું પુંજ બંધાય નહીં. અત્યારે તો જોવામાં નથી, દ્રવિલિંગી પણ જોવામાં નથી. દિગંબર મુનિઓ છે પણ દ્રવિલિંગી પણ જોવામાં નથી. માટે અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદી રૂપ રાગભાવ છે તે જ આશ્રવ છે. અહીંયા જો અભિપ્રાયથી આશ્રવને પકડાયો છે, પરિણામ કરે છે રાગદ્વેષના માટે આશ્રવ છે એમ નથી લીધું ટોડરમલજીએ. અભિપ્રાયના કારણે આશ્રવ છે એમ લીધું છે. અભિપ્રાયનો બહુ મોટી ભૂમિકા છે. આપણે એની તો ચર્ચા આત્મજાગૃતિમાં ઘણી કરી છે કે અભિપ્રાયની બહુ મોટી ભૂમિકા રહેલી છે, લીધું છે એમણે. માટે અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદી રૂપ રાગાદી ભાવ છે તે જ આશ્રવ છે, તેને ઓળખતો નથી, પોતાના અભિપ્રાયને સમજી શકતો નથી. તેથી તેને આશ્રવ તત્વનું પણ સાચું સ્રધાન નથી. માટે એને આશ્રવ તત્વ કેવો એની ખબર જ નથી. એને પોતાના અભિપ્રાયની ખબર નથી, એને આશ્રવ તત્વની કાંઈ ખબર નથી. હા, હું સાધુ છું, મારે ભીન સાધુ હોવાથી મારે તો ક્ષમા જ પાડવી જોઈએ ને. આત્મા સાધુ છે? આત્મા ગ્રસ્ત નથી ને યતિ પણ નથી. બનારસદાસે લીધું છે કે નહીં? ન ગ્રસ્ત ન યતિ હે પદ લીખું છે કે નહીં? હે? બુદ્ધિપૂર્વક ન હોય પણ અબુદ્ધિપૂર્વક રહી જાય બધું. બુદ્ધિપૂર્વક હોય તો પાછા નવમી ગ્રહે કે જાય નહીં. પુણ્યના ફળની વાંછા હોય એ નવમી ગ્રહે કે જાય નહીં. એમાં શું છે, કેટલાક જીવોને પ્રકૃતિગતપણે ઘણી કષાયની મંદતા હોય, એ તીવ્ર કષાય સહન જ ન કરી શકે. આમાં નથી હોતા ઘણા માર, મારે તો માર ખાઈ લે, અપમાન કરે તો અપમાન સહન કરી લે, આમાં અવાજ જ ન કરે, બોલી જ ન શકે, શું એવો પ્રકાર હોય છે. તો એને એટલો એનો બોજો ન લાગે, એને વ્રતાદિ પાળવાનો બોજો ન લાગે. બોજો લાગે તો એટલું પુણ્ય ન બંધાય, પાછું શું આકુળતા થઈ જાય, પુણ્ય ન બંધાય. એવા પ્રકાર હોય છે પરિણામમાં. છતાં ધર્મના પરિણામની જાત બીજી જાતનો પ્રકાર છે એ સમજાવવા માટે એ વાત કહેવામાં આવે છે. પાપ પુણ્ય છોડીને પાપમાં પ્રવર્તવા માટે વાત નથી. કષાય નો આશ્રવ ને યોગ નો પાંચે આશ્રવ છે. કોઈ દી બના આવે એ વ્રત જ નથી, વ્રત ના આભાસ છે. વ્રત નથી પણ વ્રત નો આભાસ છે. પેલા મિથ્યાત્વ જાય પછી જ અવિરતિ જાય, અવિરતિ જાય ત્યારે વ્રત આવે. હજી ચોથા ગુણ સ્થાને વ્રત આવતા નથી, કેમ કે અવિરતિ છે. મિથ્યાત્વ ગયું છે પણ અવિરતિ નથી ગયું ત્યાં. એમ છે, નહીં કપટ એટલે શું કે દેખાવ કરવા માટે નથી કરતા. મારે નિરતિચાર પાળવું છે, એને છે આમ કરે છે, ધર્મ બુદ્ધિથી કરે છે. બીજી પુણ્ય બુદ્ધિથી કે એવી રીતે અંદરમાં અભિપ્રાયમાં બીજી વાત છે એમ નથી, ધર્મ બુદ્ધિથી કરે છે. પણ પોતાના પરિણામોનું અવલોકન નથી, જાતિ ઓળખતા નથી, એટલે ચોકસાઈ કરતા નથી કે ધર્મ થયો કે ન થયો. કાળજી નથી કરતા. વેપાર કરે ને નફાની કાળજી ન કરે એ કેવો માણસ કહેવાય? એ વેપારી કહેવાય કે કુંભાર કહેવાય? હા એને એટલે હા, કુળ કપટ નથી એના પેટમાં, કુળ કપટ નથી. એમ શું કરે છે? ધર્મ બુદ્ધિથી, પણ એટલી સાવધાની ને જાગૃતિ ને કાળજી નથી. વેપાર કરે એ કાળજી લેશે કે નથી લેતો? હે, કે હું કમાણો કે ન કમાણો કે એમને માકે રાખે છે, વાતે વાતે કાળજી કરે. એમ છે, પેલા ભાવલિંગી થવામાં વાંધો હું. ઠીક છે, એવા એવા કોઈ દ્રવલિંગી માંથી ભાવલિંગી થાય છે, નથી થતા એવું કઈ નથી. અને આમે દીક્ષા તો પહેલા જ લેવાની હોય છે, પછી સાતમો ગુણ સ્થાન આવે છે. પણ એનો અર્થ એમ નથી કે પહેલા એમને ત્યાગ લઈ લ્યો, ભાવલિંગ આવી જશે. દ્રવલિંગ આવશે માટે ભાવલિંગ આવી જશે એમ છે નહીં. શું ચોથા ગુણ સ્થાન ભાવલિંગ નથી, ધર્મ હોય છે. એ તો કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય ને પછી પામે છે, એવું કંઈ નથી. મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી પામી શકે છે, સમ્યક દ્રષ્ટિ હોય એ દ્રવલિંગી કહેવાય છે. જો આત્મો ગુણ સ્થાનમાં આવ્યું હોય તો, પાંચમો ગુણ સ્થાન હોય તો દ્રવલિંગી કહેવાય છે. દ્રવલિંગી ત્રણ પ્રકારના, મિથ્યા દ્રષ્ટિ, અવિરત અને દેશ વિરત. પછી સાતમો ગુણ સ્થાન આવે ત્યારે એને સર્વવિરતિ ભાવલિંગી કહેવામાં આવે છે. એમ બંધ તત્વના શ્રદ્ધાનિયો યથાર્થતા. આશ્રમની વાત કરીએ, આશ્રમ પછી બંધ થાય છે આશ્રમના કારણે. વળી બંધ તત્વમાં જે અશુભ ભાવોથી નરકાદી ગતિ રૂપ પાપ બંધ થાય તેને તો બુરો જાણે, અને શુભા વડે દેવાદીરૂપ પુણ્યબંધ થાય તેને તો ભલો જાણે, તો અન્ય મતી એમ જ જાણે છે પાપ નો કરવા ભાઈ પુણ્ય કરવા. પણ એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ અને સુખ સામગ્રીમાં રાગ તો બધા જીવોને હોય છે. આમાં નવું શું કર્યું તે? નરકાદી ગતિમાં દુઃખની સામગ્રી છે, દેવાદી ગતિમાં સુખની સામગ્રી છે, એને સુખ દુઃખ તો આખી દુનિયા જાણે છે, તને શું વિશેષતા થઈ? તેથી તેને પણ રાગદ્વેષ કરવાનું સંધાન થયું. શું? અથવા રાગદ્વેષ કરવાનો અભિપ્રાય થયો કે આયા મને અનુકૂળતા રહેશે. અનુકૂળતામાં સુખ, પ્રતિકૂળતામાં દુઃખ, એ આ બધો પ્રકાર છે, બંધ તત્વની ભૂલ છે. એ શું? જીવો આ પર્યાય સંબંધી સુખ દુઃખ સામગ્રીમાં રાગદ્વેષ કરવો થયો, તેવો જ ભાવિ પર્યાય સંબંધી સુખ દુઃખ સામગ્રીમાં રાગદ્વેષ કરવો થયો. અત્યારે અભિપ્રાય પૂર્વક જે રાગદ્વેષ કરે છે અનુકૂળતા પ્રતિકૂળતામાં, એવો જ ભવિષ્યની ગતિ માટે એને કર્યો. એ તો એનું એ જ રહ્યું, એમાં કઈ ફેર પડ્યો નહીં. વળી શુભ અશુભ ભાવો વડે પુણ્ય ને પાપના વિશેષો તો અઘાતી કર્મોમાં થાય છે. શું? આયુષ નામ ગોત્ર ને વેદનીમાં. પણ અઘાતી કર્મો કઈ આત્મગુણના ઘાતક નથી, એનું ફળ તો અઘાતીમાં આવે છે. મુખ્યપણે એનું ફળ અઘાતીમાં આવે છે. અને અઘાતી કઈ તને તારા ગુણને ઘાત કરવાના નથી. પ્રતિકૂળતાના કારણે મિથ્યાત્વ નથી. શું? ઊંધી સમજણના કારણે, ઊંધી શ્રદ્ધાના કારણે મિથ્યાત્વ છે, પ્રતિકૂળતાના કારણે નથી. એમ છે, એક સારો છૂટું પાડે છે. લોકો જોવે છે શુભાશુભ ભાવ ઉપર, બધી ગણતરી મૂકે છે શુભાશુભ ભાવની, પણ એનું ફળ તો અઘાતીમાં આવે છે. પુણ્ય પાપના વિશેષો તો વિશેષો એટલે મુખ્યપણે આમ જ્ઞાનાવરણી બધા બંધાય છે. શું? પુણ્ય પાપ કરે તો જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય મુનિ બંધાય છે ખરા, પણ એ ગૌણ છે. મુખ્ય એનો વિશેષો, એના વિશેષો વિશેષપણે ક્યાં આવે છે? અઘાતીમાં આવે છે. શું? પણ અઘાતી કર્મો આત્મગુણના ઘાતક નથી. અઘાતીનો ઉદય આત્મગુણનો ઘાતક નથી, એના ફળે આત્મગુણના ઘાતક નથી. જો અઘાતીના ફળ આત્મગુણના ઘાતક હોય તો નારકીમાં કોઈને સમ્યક દર્શન થાય નહીં. જ્ઞાનીને શુભાશુભ છે. અને પાપના કારણે જો મિથ્યાત્વ હોય તો પાપનો ઉદય નારકીમાં છે, તિર્યંચમાં છે, ત્યાં કોઈને સમ્યક દર્શન થાય નહીં. માટે એવો પ્રતિબંધ નથી. પાપ કર્યું હોય માટે ધર્મ ન થાય એમ નથી. ઠીક, આખી ગણતરી જુદી જાતની છે, ધર્મની ગણતરી જુદા પ્રકારની છે. બીજા શુભાશુભ ભાવ, બીજું શુભાશુભ ભાવોમાં ઘાતી કર્મોનો તો નિરંતર બંધ થાય છે. શું? ઘાતી કર્મ એટલે જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહ નિયંત્રણનો, જે સર્વ પાપરૂપ જ છે. અને એ ઘાતીનો જેટલો બંધ છે એ પાપ પ્રકૃતિમાં જ જાય છે. શું? અઘાતીમાં જ બે ભેદ પાડો તમે, પણ શુભ જ્ઞાનાવરણી અને અશુભ જ્ઞાનાવરણી એવો ભેદ નથી પડતો. એ તો ચારે ચાર પાપની જ પ્રકૃતિ છે. પોતાને જ્ઞાન છે ને, કર્ણ યુગનું બહુ સારું જ્ઞાન છે, પારમાર્થિક જ્ઞાન છે. કર્ણનું યુગનું જ્ઞાન હોવું ને પરમાર્થ દ્રષ્ટિકોણથી જ્ઞાન હોવું, એમાં આ ફરક પડે. શું? કે અઘાતીમાં બે ભેદ પડશે, શુભ અને અશુભ પ્રકૃતિના. સાતા વેદની બંધાય તો સાતા વેદની ને અસાતા વેદની, પણ મોહનીમાં કઈ શુભ મોહ ને અશુભ મોહ એવો નથી. અંતરાયમાં શુભ અંતરાય ને અશુભ અંતરાય એવો નથી. કાંઈ નાનાવરણી શુભાશુભ નથી, દર્શનાવરણી શુભાશુભ નથી. એ તો ઘાતિયા તો ચારે પાપની જ પ્રકૃતિ છે. એટલે એમ કે છે કે તું શુભ ભાવ કરતો હોય તને એ પાપની જ પ્રકૃતિ બંધાય એમ કે છે. શુભ ભાવ કરતો તો તને બંધાય જ પાપ, નાનામણી દર્શનામણી મોહની અંતરાય, પણ શુભ ભાવ કરતો હોય પણ એ ચારે બંધાવાના છે. શું અઘાતી કર્મ નું ફળ બાર માં આવે છે ને એના એની ચિંતા તારે કરવાની જરૂર નથી, કેમ કે તારા ગુણ ને ખાતશે નહીં. એટલે તારે ચિંતા કરવાની છે કોની? નાનાવરણી દર્શનાવરણી મોહની ને અંતરાય ની ચિંતા કરતો. એના બદલે કેની ચિંતા કરે છે? કે સાતાવીર ની બંધાય તો સારું, દેવલોક મળે તો સારું, હા નારકીમાં ન જાવ તો સારું. વિચારધારા કયો પ્રકારની હોવી જોઈએ? હા એમાં મોજ મુખ્ય છે, મોજ મુખ્ય છે. શું દર્શન મોજ મુખ્ય છે? જો શુભાશુભ ભાવોમાં ઘાતી કર્મોનો તો નિરંતર બંધ થાય છે. હું પેલો નિરંતર નથી. શું આયુ તો કમ એક જ વખત પડે, આઠમાંથી આયુ તો એક જ વખત બંધાય. ગોત્ર કર્મ પણ એક જ વખત બંધાય, ગતિ નામ કર્મ પણ એક જ વખત બંધાય. શું પછી ફેરફાર થાય તો બીજી વાત છે, પણ ગતિ નિકાચિત હોય છે, આયુમાં થોડા સંક્રમણ ઉપકર્ષણ એવું થાય. ત્યારે આ ચાર તો નિરંતર બંધાય છે, એની ચિંતા કરને બોલો, એક વખત પડે એની ચિંતા કરશ? આ તો નિરંતર બંધાય છે એમ કે છે. જો ઓલામાં નિરંતર ન લીધું, શું આમાં નિરંતર બંધ થાય છે? જે સર્વ પાપરૂપ જ છે અને એ જ આત્મગુણના ઘાતક છે. તારા ગુણને અશાંતિને ઉભા કરનારા તો એ છે, ઓલા કાંઈ તને અશાંતિ ઉભા કરતા નથી. ગરીબાઈ આવી માટે અશાંતિ થઈ એમ છે નહીં, રોગ થયો માટે અશાંતિ આવી એમ નથી, શરીર ઉપરનો તારો મોહ છે માટે તને અશાંતિ થઈ છે એમ કેવું છે? આકરું લાગે કે ન લાગે, પણ વસ્તુ સ્થિતિ કઈ ફરી જાય? ઘણા પુણ્ય કરે, ઘણા દાન કરે અને એને એમ કહો કે તમને જ્ઞાનાવળી દર્શનાવળી મોહની અંતરાય બંધાય છે. હે દયા પાડો ને તમને મોહની બંધાય છે. લ્યો ઠીક, બીજી વાત એક બાજુ રાખો. લ્યો આ જૈનમાં દયા પાડવાનું જાદુ છે ને, અહિંસા પરમો ધર્મ કરીને લાગી પડ્યા છે ને. હે જૈન એટલે અહિંસા, જૈન એટલે અહિંસા, ભાઈ જૈન એટલે મુક્તિનો માર્ગ છે. અહિંસા પહિંસા તો પુણ્ય બનશે. શું ભગવાન મહાવીરે અહિંસાનો બોધ આપ્યો છે? હવે ભાઈ એમ નથી, ભગવાન મહાવીરે મુક્તિના માર્ગનો, મુક્તિનો બોધ આપ્યો છે. દયા પાળવી પ્રવચન સારની 45મી ગાથા છે. દર્શન મોહ બંધાય છે. મનુષ્યને તિર્યંજ પ્રત્યે દયા તે દર્શન મોહનું કારણ છે એમ લીધું છે. ઠીક, હા કરુણા ભાવ છે, મોહનું ચિહ્ન છે એમ છે. ઠીક, એની ચિંતા કરતો નથી. શું એમ કેવું છે? વસ્તુ સ્થિતિ છે આ તો, સર્વજ્ઞ વિતરાગ નિરૂપણ છે આ તો. આ નિરૂપણ સર્વજ્ઞ વિતરાગ નું છે. કર્ણાનુ યોગ નું નિરૂપણ કોનું છે? બીજા તો જાણતા નથી. કર્ણાનુ યોગ ના વિજ્ઞાન ને સર્વજ્ઞ સિવાય કોઈ છદ્મસ્થ નું તો બૂતું નથી, તો અનુમાન થી જાણે બીજી વાત છે, પ્રત્યક્ષ જાણે છે ને. એનું નિરૂપણ અન્ય મત માં તો હોય જ ક્યાંથી? સર્વજ્ઞ નથી ત્યાં, અન્ય મત માં એનું નિરૂપણ હોય નહીં. એમ કે એને સર્વજ્ઞ, આ તો પરમાણુ નું જ્ઞાન, એક પરમાણુ નું, સૂક્ષ્મ પરમાણુ નું, અતિન્દ્રિય જેનો પર્યાય છે, ઇન્દ્રિય જ્ઞાન થી ન જણાય એવો, એ તો સર્વજ્ઞ વગર જણાય નહીં, તો એનું નિરૂપણ ત્યાં આવે નહીં. બહુ સારી દલીલ લીધી છે કે તું શુભ નો છોડીને શુભમાં જાસ, પણ ઘાતિયા નું હું, ઘાતિયા બંધાશે એનું હું તને? તું અઘાતીની ચિંતા કરશ કે મને રોગ ન થાય તો સારું, મને દરિદ્રતા ન આવે તો સારું, શું મને દેવલોક મળે તો સારું. ઘાતિયાનું હું, એ તો બધા અઘાતી છે, એ ક્યાંય તને હેરાન કરવાના નથી. હેરાન તો કરનારા આ છે, જે હેરાન કરે એની હમ જોતો નથી ને હેરાન નથી કરે એની હમ જોયા કરે છો. તારા પ્રયોજનને તું સમજતો નથી. એમ છે, બહુ સારી દલીલ છે. એ ઘાતી કર્મ તો ચારે ચાર સર્વ એટલે ચારે ચાર પાપ રૂપ છે, એની બધી પેટા પ્રકૃતિ પણ પાપની જ પ્રકૃતિ છે. પુણ્ય કરે ને પાપનો બંધ થાય એમ કે છે, ઠીક કરે પુણ્ય ને પાપનો બંધ થાય છે. અને એ જ આત્મગુણના ઘાતક છે, આત્માને શાંતિનું ગળું દાબનારા છે, આત્માને શાંતિનું ખૂન કરનારા છે. માટે અશુદ્ધ એટલે શુભાશુભ ભાવો વડે કર્મ બંધ થાય છે. તેમાં ભલો બુરો જાણવો એ જ મિથ્યા સરદાન છે. જે અઘાતીને ઓળખે છે ને ઘાતીને નથી ઓળખતા એ જ ભલા બુરા માને છે. કેમ કે તેમાં બે ભેદ પડે છે ઘાતી અઘાતીમાં. ઘાતીમાં તો બે ભેદ પડતા નથી, એ તો બધી પાપની જ પ્રકૃતિ પણ બંધાય છે ત્યાં તો. એ જ મિથ્યા શ્રદ્ધાન છે. અને એવા શ્રદ્ધાનથી બંધ તત્વનું પણ તેને સત્ય શ્રદ્ધાન નથી. માટે કોઈ બંધને સારો જાણે છે એ સોનાના પાંજરામાં પણ પુરાવા માગે છે, અથવા સોનાની હાથકડી પહેરવા માગે છે. કોઈ શોભે તો ખરી, સોનાની હાથકડી હોય તો શોભે કે ન શોભે? હે, હવે સમર તત્વના શ્રદ્ધાની અયથાર્થતા કે છે. વળી સમર તત્વમાં અહિંસા આદિ રૂપ આશ્રવ ભાવને સંવર કહે છે, માને છે. શું? એ પુણ્ય સંવર માને છે. પરંતુ એક જ કારણથી પુણ્ય બંધ પણ માનીએ અને તે જ કારણથી પણ સંવર માનીએ એમ બને નહીં. આવે છે ને સંવર પાડ્યો કે નહીં ભાઈ? અમે સંવર પાડ્યો છે અત્યારે. ત્યારે શુભ ભાવ માને સંવર, એ સંવર તત્વની ભૂલ છે.
આપણે
કઈ શબ્દ ના અર્થ ની ખબર નથી હોતી, એનો અર્થ એમ છે. શબ્દાર્થ ની પણ ખબર નથી, ભાવાર્થ ની તો અને પરમાર્થ ની તો ક્યાંથી ખબર હોય? ભાવમરણ થાય છે ને મિથ્યાત્મ ભાવમરણ એટલે ઠીક. એવો અર્થ કાઢ્યો પણ જુઓ ઠીક એવું થાય. બોલા ગુરુદેવ કહેતા હતા એમ નથી. એમ બીહુ એ રય મળા મૂળ શું છે? તીર્થંકર ભગવાન ની સ્તુતિ કરી છે. એમાં વિહુ એ રય મળા, વિહુ એટલે જેને ત્યાગ કર્યો છે. રજ અને મળ કર્મ, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ નો વિહુ રજમળા એવું વિશેષણ છે તીર્થંકર દેવ નું. તો કે વિહારો મળ્યા જા, એટલે દાહ હોય ને વિહાર ઉપર દાહ જ હોય, તો કે વિહારો મળ્યા ઠીક. એટલે ભાઈ વિહારો મળ્યા નથી, વિહુ રજમળા એવું છે. પાઠ બોલવાનો એટલે ઘડિયા ગોખીને ફટાફટ માંડે બોલવા, પોતે દાહ હોય તો વિહાર ઉપર પરિણામ જાય ઠીક. ગુરુદેવ કહેતા હતા આવું બધું હાલે સંપ્રદાયમાં, ભૂખીને ઘડિયાળ ગોખા હોય પછી અપભ્રંશ થઈ જાય ત્યારે કયા શબ્દનો કયો અપભ્રંશ થઈ ગયો છે એ ખબર પડે એની. હા પછી ઓલું માગધી ભાષા એટલે જાણે નહીં શું માગધીને બદલે ગુજરાતી ઠપકારી દીધું. વિયા કરી નાખ્યું પણ હવે એ તો માગધી શબ્દ છે, ગુજરાતી થોડો છે. શું એવું બધું છે. વળી સંવર તત્વમાં અહિંસાદિ રૂપ શુભાશ્રવ ભાવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી પુણ્યબંધ પણ માનીએ તથા સમર્પણ માનીએ એમ બને નહીં. જે બંધનું કારણ છે એ સંવરનું કારણ નથી, ને સંવરનું કારણ છે એ બંધનું કારણ નથી. પ્રશ્ન: મુનિને એક કાળમાં એક ભાવ થાય છે ત્યાં તેને બંધ પણ થાય છે તથા સમર નિદ્રા પણ થાય છે, તે કેવી રીતે? જો પ્રશ્ન મુનિનો ઉઠાવ્યો, સમ્યક દ્રષ્ટિનો ન ઉઠાવ્યો, ઉત્કૃષ્ટ સમર્થ દ્રષ્ટાંત લીએ છે. ઓલામાં તો કોકને દલીલ કરવાની જગ્યા રહીએ. મુનિને શુભ બંધ પણ થાય છે ને સમર નિદ્રા પણ ચાલુ છે, એ તો જ્ઞાન ધારા ને કર્મ ધારા બે છે, માટે બે છે પ્રકાર. દલીલમાં શું લીધું? એક કાળમાં એક ભાવ થાય છે, એક સમયમાં એક ભાવ થાય છે, પણ એની અંદર એક ભાવમાં બે ભાવ રહેલા હોય છે એ વાત સંપ્રદાયમાં જાણતા નથી, એટલે આ ખુલાસો કર્યો છે. સંપ્રદાયમાં એ ખબર જ નથી કે શુદ્ધ ઉપયોગ કોને કહેવાનો, શુદ્ધ પરિણતિ કોને કહેવો એ જ ખબર નથી. તો વ્રત પાળે એટલે ચારિત્ર પાડ્યું, અને પાપ કરે એટલે કર્મ બાંધ્યા. શું? વ્રત પાળ્યું એટલે કર્મ છોડ્યા, અને પાપ કરે એટલે કર્મ બાંધ્યા. હાવ જાડું અન્ય મતિ જેવું બધું થઈ ગયું. એ ભાવ મિશ્ર રૂપ છે. શું? મુનિનો એ ભાવ છે એક ભાવ નથી, પણ મિશ્ર રૂપ બે બે પ્રકારના ભાવ છે. કાંઈક વિતરાગ થયા છે અને કાંઈક સરાગ રહ્યા છે. શું? એકલા વિતરાગ હોય તો સિદ્ધ દશામાં હોય, કેવળી હોય. કેવળ વિતરાગ હોય તો કેવળી કહેવાય, અને કેવળ જો બંધ થતો હોય તો મિથ્યા દ્રષ્ટિ હોય. જે અંશ વિતરાગ થયો તે વડે તો સંવર થાય છે, તથા જે અંશ રાગ રહ્યો તે વડે બંધ થાય છે. મુનિ દશામાં અથવા ધર્માત્માની દશામાં સરાગપણું પણ છે અને વિતરાગપણું પણ છે. હવે મિશ્ર એવા એક ભાવથી તો બે કાર્ય બને છે. મિશ્ર ભાવ હોવાને લીધે અથવા બે જાતના ભાવ હોવાને લીધે બે કાર્ય બને છે, એના ફળ પણ બે આવે છે. પણ એક પ્રશસ્ત રાગથી જ પુણ્યાશ્રવ પણ માનવો તથા સમર નિદ્રા પણ માનવી એ ભ્રમ છે. મુનિને પણ જે શુભ રાગનો અંશ છે તેનાથી કેવળ બંધ જ છે. એના વ્રતના શુભ રાગથી મુનિને પણ ધર્મ નથી. મુનિ ભાવલિંગી મુનિ હોય તો પણ એના શુભ રાગથી એને ધર્મ નથી. તો જે મિથ્યા દ્રષ્ટિ છે એને શુભ રાગથી ધર્મ થાય એ વાત તો વિચારવાની જ રહેતી નથી. શું કીધું? જુઓ, પણ એ પ્રશસ્ત રાગથી જ પુણ્યાશ્રવ પણ માનવો તથા સમર નિદ્રા પણ માનવી એ ભ્રમ છે. મિશ્ર ભાવમાં પણ આ સરાગતા છે અને આ વિતરાગતા છે એવી ઓળખાણ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. તો કેવી સરસ વાત લીધી છે. એક કાળમાં એક ભાવ, એમાં અંશે સરાગતા અંશે વિતરાગતા, એમાં વિતરાગતાની ઓળખાણ ને સરાગતાની ઓળખાણ બેને જુદા પાડે કોણ? જેને ભેદ જ્ઞાન હોય એ જુદા પાડે છે કે આ સરાગ અંશ છે, નિષેધવા યોગ્ય છે. મિથ્યા દ્રષ્ટિને એની ઓળખાણ નથી, કેમ કે એ તો બે ને એક કરે છે, બે ને એક પણ અનુભવે છે, જ્ઞાન ને રાગ ને એક પણ અનુભવે છે. એ બહુ સારી વાત લીધી. મિશ્ર ભાવમાં પણ આ સરાગતા છે એટલે આટલો અંશ રાગનો છે, અને આ વિતરાગતા એટલે આટલો અંશ વિતરાગતાનો છે, એવી ઓળખાણ અને એવો અનુભવ, એવો પ્રત્યક્ષ અનુભવ છે. ઓળખાણ છે એટલું જ નહીં, એટલો પ્રત્યક્ષ અનુભવ છે એ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. એ પોતાના પણ ઓળખે છે અને બીજાનાને પણ ઓળખે છે એમ છે. તેથી તે અવશેષ સરાગ ભાવને હેરૂપ શ્રદ્ધે છે. તેથી બાકીનો અવશેષ એટલે બાકી રહેલો જેટલો રાગ અંશ છે તેને હેરૂપ શ્રદ્ધે છે, અથવા એની શ્રદ્ધા એનો નિષેધ કરે છે. વિકલ્પ વગર, શબ્દાને વિકલ્પ નથી. રાગમાં ક્યારેક વિકલ્પનો નિષેધનો વિકલ્પ આવે, પણ શ્રદ્ધા તો નિરંતર એનો વિકલ્પ નિષેધ કરે છે. શું? મિથ્યા દ્રષ્ટિને એવી ઓળખાણ નથી. શું? સમ્યક દ્રષ્ટિને ઓળખાણ હોય એનો અર્થ કે મિથ્યા દ્રષ્ટિને એવી ઓળખાણ નથી. તેથી તે સરાગ ભાવમાં સંવરના ભ્રમથી પ્રશસ્ત રાગરૂપ કાર્યોને ઉપાદે શ્રદ્ધે છે. આ ભૂલ બધે થાય છે. જ્યાં જ્યાં કસાયની મંદતા થાય, જ્યાં જ્યાં મનની શાંતિ થાય, જ્યાં જ્યાં મનનું ધ્યાન હોય, અતિન્દ્રિય ધ્યાન ધ્યાન ન હોય પણ ઘણી શાંતિ મનની લાગતી હોય, તો કહે છે કે અમે આને ઉપાધિ, અમે એવા ધ્યાનને ઉપાધિ કરીએ છીએ. એટલે એ સરાગપણાને ઉપાધિ કરે છે, બંધની ઉપાધિતા છે એમાં. આ ભૂલ થાય છે. કસાય ઘણો મંદ થાય, ચંચલતા ઘટે, આ કરાવે છે ને વિપશ્યના ધ્યાન ને પ્રેક્ષા ધ્યાન ને, એમાં એ છે. એ ધ્યાન ધ્યાન છે જ નહીં. મથુરામાં ધ્યાન કરાવતા હતા બસંતી, સવારમાં 5-6 ધ્યાન માટે આવવું બધા એ કે. પછી અમે સવારે ફરવા જતા હતા, માઇક ઉપર પાછું બોલતા હોય સંભળાય. ધ્યાનભાઈ નું લફરું ક્યાંથી આવ્યું અહીંયા? હજી સ્વાધ્યાયમાં એ વિષય લીધો થોડો, ત્યાં બધી ગડબડ છે. એટલે પછી આવ્યા રૂમમાં, કે આવી રીતે પ્રયોગ ન કરાય. પણ ધ્યાન, ધર્મ ધ્યાન ક્યાં છે? ચતુર્થ ગુણ સ્થાન પહેલા કોઈને ધર્મ ધ્યાન થાય? એને તો આર્ધ બે આર્ત ને રોજ બે જ ધ્યાન છે. તમે આર્ધ ધ્યાન શીખડાવો છો કે ધર્મ ધ્યાન શીખડાવો છો? એ વાત તો સાચી છે. ચોથા ગુણ સ્થાન પહેલા ધર્મ ધ્યાન તો છે નહીં. મુમુક્ષુની ભૂમિકામાં મિથ્યા જ છે એનું ગુણ, પહેલું ગુણ સ્થાન છે. એને ધ્યાન કરાવો તો કયું ધ્યાન? આર્ત ધ્યાન થાય, ધર્મ ધ્યાન થાય એને? તો આર્ત ધ્યાન થાય, એ આર્ત ધ્યાન દ્રઢ કરાવવું. શું કરવું? આમ ચંચલતા ઘટે, ચંચલતા ઘટે છે, પણ એ તો ચંચલતા બહુ થતી હોય એને વાત છે. ન થતી હોય શું જરૂર છે? ધર્મના રસ્તે ચડાવવાનું કે મન કસાયના રસ્તે ચડાવવાનું? અને અને ધ્યેય વગર ધ્યાન છે નું, અને જ્ઞાન વગર ધ્યાન છે નું. સુંદરદાસ લખે છે, ગુરુ વિના જ્ઞાન નહીં ને ગુરુ વિના ધ્યાન નહીં. જે ગુરુ પોતાને ધર્મ ધ્યાન અંદર કરી શકતા હોય એને ધ્યાન કેમ થાય, શીખડાવી શકે? ગુરુ વિના જ્ઞાન નહીં ને ગુરુ વિના ધ્યાન નહીં. અંતર એકાગ્રતા ને અંતર્મુખતા કેમ કરવી, એ તો જે કરતા હોય એ જ સમજાવી શકે અને બતાવી શકે, બીજા કરી શકે? એને તો અંધારું છે, અજવાળું છે જ નહીં. પછી ક્યાંથી? અંધારાના બધા પ્રકાર અંધારામાં જ આવે, અજવાળું એમાં આવે જ નહીં. ક્યાંય થોડું પણ અંધારું ને જાજુ પણ અંધારું જ હોય. તો એ મંદ કસાયની શાંતિ અનુભવે તો કે છે કે એની ઓળખાણ નથી. એટલે સરાગ ભાવમાં સંવરના ભ્રમથી, ધર્મના ભ્રમથી, ધ્યાનના ભ્રમથી, જ્ઞાનના ભ્રમથી આ બધા ભ્રમ થાય છે. સંવરનો ભ્રમ એટલે જ્ઞાનનો ભ્રમ, ધ્યાનનો ભ્રમ, એ બધો ભ્રમ એ સંવરમાં જ જાય છે. પ્રશસ્ત રાગરૂપ કાર્યોને ઉપાધિ શ્રદ્ધે છે. એ પ્રશસ્ત પરિણામ શુભ રાગને ઉપાધિ માને છે. એ સંવર તત્વની ભૂલ છે. એ તો આશ્રમની ભૂલ હોય અને સંવરની ભૂલ હોય, તે બે સામે સામા છે. તો